માન્યતાને કારણે બીજા કેટલા બધા એની અંદરના પરિણામો હશે એની કઈ ચર્ચા નથી કરવી. આ કે છે, વિચાર શું કવ મહત્પુરુષને પંથ. જો મહત્પુરુષો જે મોક્ષ પદને પામ્યા છે, જે સિદ્ધિ પદને પામ્યા છે, જે પોતાના નિજ સ્વરૂપમાં લીન થયા છે, જેમણે પોતાના સંસારનું અનંતનું પરિભ્રમણ સમાપ્ત કર્યું છે, જેણે ભવચક્રનો અંત આણ્યો છે, આ પુરુષે જે ગયા છે એનો માર્ગ, એનો પંથ એ સંઘનો પંથ નથી, અસંગનો પંથ છે. એ અસંગ થઈને ગયા છે. જે જે ગયા છે એ અસંગતાથી ગયા છે, સંગથી નથી ગયા. કોઈ પોતાની સાથે કોઈ આંગળીએ કોઈને લઈને નથી ગયું, ક્યાંય નથી. કોઈ એને તો કીધું કે અમારે મોક્ષે જવું છે, બે માણાએ જશું, આ ગાંડ પણ છે, આ વેવલા વેડા છે. સૌનો માર્ગ અલગ છે, આત્મા અલગ છે. એ પુરુષ નથી, એ સ્ત્રી નથી, એ દેહની પર્યાય છે. દેહની પર્યાયમાં દેહના સંબંધો છે, ક્યાં સુધી વળગણા રાખવા છે એના, મુક્ત થઈ જઈએ એનાથી. સમજણપૂર્વક, ગંભીરતાપૂર્વક, વિવેકપૂર્વક. એટલે કહ્યું તીક્ષ્ણ છે. આ તીક્ષ્ણ બંધન છે એને છેદવાનું છે. હવે આની એક ગાથા ત્યાં થઈ હતી અમેરિકામાં. આખું તો નહોતું લીધું, પણ આવું ક્યાંક આવ્યું હશે, એકાદું કડી લીધી હશે. પછી પત્ર આવ્યો કે તમે આ વાત લખી, એની અંદર અમારો તમારી સામેનો આ એક ખુલાસો જોઈએ છે. અને એમાં લખ્યું તો આ લીટી, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને. એમાં લખ્યું હતું કે આપણે તો બધા અહિંસાના માર્ગવાળા છીએ. કૃપાળુ દેવ તો પરમ અહિંસક હતા. એમાં આવી કેવી ભાષા આવે કે સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને. એટલે એને એમ જાણી કે તલવારથી કાપવાનું હશે, કોઈ કટારીથી કાપવાનું હશે. એ કે આ બધી હિંસક પરિભાષા છે. આ હિંસક પરિભાષાનું કાવ્ય કૃપાળુ દેવનું કેવી રીતે હોઈ શકે? એકાંત, એકાંત અને એકાંતમાં સપડાયેલો જીવ, શબ્દોની મારામારીમાં પકડાયેલો જીવ, વિવેક હોતો નથી. બંધન તીક્ષ્ણતા, બંધનની તીક્ષ્ણતા ભૌતિક નથી, લાગણીની તીક્ષ્ણતા ભૌતિક નથી, આંતરિક છે. ભૌતિક હોય તો કાપી નખાય. એ કઈ લાકડું નથી કે છેદ મૂકીએ, કરવત મૂકીએ. આ તો આંતરિક છે. નથી સંબંધની સમજ, નથી બંધનનો કેવો ભાવ છે, ભાવ દશા અને એની તીક્ષ્ણતા. અને છેદવાની વાત હોય તો શું છેદાય, કેવી રીતે છેદાય, સમજ ન હોય ત્યાં આવી પ્રકારના શબ્દોના તોફાનની અંદર આ હિંસક ભાષા છે. શું આપણે તેને કંઈ બીજું કહી ન શકીએ? તમારી જેવી સમજણ, આમાં તો એવું કંઈ, આ ભાવની ભાષા છે. ભાવની ભાષા સમજો તો શબ્દના ડિક્શનરી મિનિંગને બાજુ ઉપર રાખી દો. પ્રત્યેક બંધન તીક્ષ્ણ છે, સંસારનું આકરું છે. આમે એમાંય જો અભ્યંતર હોય તો બહુ આકરું છે. અને સંઘનું હોય, નજીકનું, પોતાની સાથે સંકળાયેલું. એટલે કૃપાળુ દેવે 16 વર્ષની ઉંમરે આ પ્રશ્ન મુમુક્ષુની સામે મૂક્યો કે કોના સંબંધે વડગણા છે, રાખું કે પરિયર. આપણે તો સંસારની એક જવાબદારી પૂરી કરીને બીજીમાં સપડાઈ જઈએ છીએ અને પાછું કર્તવ્ય ભાવ માનીએ છીએ. મોહની દશા, ચારે બાજુ મોહ છે, દ્રષ્ટિ રાગ છે, સમ્મોહ છે, વ્યામોહ છે. ગીતાની અંદર જે કહ્યું ને, એવો વ્યામોહ છે કે જ્યાં તારા સંબંધ પૂરા થાય છે ત્યાં નવા ઉભા કરમાં. જે પૂરું થતું હોય એને થવા દે, નવું નહીં કર. આ બંધનો બધા તીક્ષ્ણ છે, છેદવા ભેદવા આકરા છે. વિચાર શું કહું મહત્પુરુષને પંથજો. અને અમારી સામે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જગતનો એક પણ જીવ પોતાના બંધન સાથે મોક્ષમાં ગયો નથી. કોઈ સંબંધના બંધન સાથે મોક્ષમાં ગયો નથી. આ અમારી ભાવના છે. અમારે આ અવસર જોઈએ છીએ કે મહત્પુરુષના પંથે જવું છે, બાહ્યંતર નિર્ગ્રંથ થઈને જવું છે, એકે ગાંઠ જોતી નથી. અરે જે સંબંધો અત્યારે અમને વર્તમાન વિદ્યમાન છે, અમારે તો અંતરના નથી બહારના છે, એ બહારના સંબંધો બહુ તીક્ષ્ણ છે, લાગણીના છે, માયાના છે, મોહના છે, મૂઢતાના પણ છે. ખબર ન હોય પણ જીવને પોતાને પોતાની બાબતમાં શબ્દ ગમે નહીં, પણ મૂઢતાના સંબંધ છે આપણા, વિવેકહીનતાના સંબંધ છે. આ બધા સંબંધો છેદવા છે. આ ઝંખના જાગી છે કે વિચાર શું કવ મહત્પુરુષને પંથ જો. પણ કેવી રીતે મન ચાલવા? મહત્પુરુષને પંથે જવું તો કોને રોકો છે? રોકનાર ત્રીજી લીટી છે, એ સમજવાની છે કે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને. અહીંયા પરાક્રમ જોઈએ જીવનું, અહીંયા એની વૈરાગ્યની પરિણતિ કામ આવશે, અહીંયા એની ઉદાસીનતાનો ભાવ કામ આવશે. આ જ્યાં સુધી થયું નથી, આ બળ જ્યાં સુધી આવ્યું નથી, આત્મિક બળ, બોધ બળ જોશે. ડાપણ તો ઘણું છે પણ બોધ બળ શૂન્ય છે, ઢીલું છે, નબળું છે. સંબંધના બંધન આગળ ઢીલું પડી જાય છે, સંબંધના બંધન આગળ ઢીલું પડી જાય છે. અને એ જ ઝંખના જુઓ, માના ખાટલે ઉપર આ પદ લખાય છે, માએ અનુમતિ નથી આપી અને હવે છેદી શકાતું નથી બંધન. મહત્પુરુષનો માર્ગ તો એ છે, સૌને માં હતી. મહત્પુરુષો કઈ માતા પિતા વિના ના નહોતા, સૌને સંબંધોના જગતમાં જ જીવતો હોય માનવી, સંસારમાં હોય ત્યાં સુધી. એ બધા બંધનોને છેદીને મહત્પુરુષનો માર્ગ આ છે, બંધનને છેદવાનો. અંદરની વેદના આ એવી પ્રકારે છે, એટલે એ ભાષાની અંદર પણ કેટલી તીવ્રતા આવે છે, કેટલી અદ્ભુતતા છે કે આવું ઉત્કૃષ્ટ પદ આટલી સરળ રીતે આપી દીધું. અને ગાઈએ ત્યારે જો આપણે ભાવમાં જો જરાક અંદર જઈએ ભાવમાં, તો કેટલી અદ્ભુત પરિણતિ આપણી ભાવનાઓની થાય. કે અમારે મહાપુરુષના પંથે જવું છે અને રોજના 25-25 લોકો દીક્ષા લે છે, અહીંયા ક્યાં તૂટો હતો? પણ સંબંધના બંધનો તીક્ષ્ણ છોઈદા કને. મહાપુરુષના પંથે ચાલવાની પદ્ધતિ કોણે અપનાવી છે? ક્યારેય બાહ્યાંતર નિર્ગ્રંથ થયા છે? આ બધો મહાપુરુષનો પંથ છે. એક બારી છોડી તો બીજી હજી ઊભી છે, એ તોડવાની છે. કાં બાહ્યની ને કાં અભ્યંતરની. અભ્યંતરની જેને તોડી છે એને બાહ્યની બાકી છે, બાહ્યની તોડી છે એને અભ્યંતરની બાકી છે. પણ મહત્પુરુષ તો કહે છે બાહ્ય અને અભ્યંતર બંને રીતે તમારે સંબંધ તોડીને જવાનું છે. બહુ સમજની વાત છે. આખો માર્ગ આ ગુણસ્થાનકનો છે, એમાં હજી તો પહેલું છે આ ગુણસ્થાનક, એ સમજવાનું છે. વૈરાગ્ય ઉદાસીનતાનું, વૈરાગ્ય વિના પરમાર્થના માર્ગે યાત્રા થઈ શકતી નથી. આ ચાર લીટીની અંદર આટલી ભાવના જરા વ્યક્ત કરીને આપણે આગળની વાત કરીએ, સાથે બોલીએ. સર્વ ભાવથી સૌદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દે હતે સંયમ હેતુ હો જો, અન્ન કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. જુઓ ભાવનાઓ વધતી છે. આ ચડતા પરિણામ, ચડતા પરિણામ, વિશુદ્ધિના ચડતા પરિણામ, ચિત્તની વિશુદ્ધિ સમયે સમયે થતી જાય. જેમ નિર્જરા કે ને, ગુણ શ્રેણી નિર્જરા, એમાં ભાવશ્રેણી પરિણામ, એક એક સમયની અંદર તો પરિણામ વૈરાગ્યના કેવા થાય છે? તો કે છે, સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. પરમાર્થની અંદર અહીંયા ભાવનો શબ્દ સમજવાનો છે. આપણે જે ભાવના છે એનો ભાવ આ નથી. ભાવ એટલે કોઈ પણ પદાર્થનું વર્તમાન સ્વરૂપ, એની વર્તમાન વર્તતી પર્યાય અવસ્થા, એને ભાવ કહેવાય છે. જે ચળ ચેતન ભાવો વિલોક્યા શ્રી મુનિન્દ્રે, એ ભાવો એટલે જળ ભાવ, ચેતન ભાવ, એ બધા પદાર્થોની વર્તમાન અવસ્થા, વર્તતી સ્વરૂપ, સર્વ ભાવ, જળ કે ચેતન, જેના સંયોગમાં હું છું, જેની સાથે હું છું, જેના સંબંધમાં હું છું, એના તરફ કરવાનું શું? ઔદાસીન્ય વૃત્તિ. ઔદાસીન્ય, કાં તો આપણી વૃત્તિમાં રાગ છે અને કાં દ્વેષ છે, મોહનું પરિણામ છે. જ્ઞાનીએ સરસ શબ્દ આપ્યો છે, કૃપાળુ દેવને, આ શબ્દ બહુ મજાનો છે, હળવો છે પણ છતાં બહુ અસરકારક છે. અકેલી ઉદાસીનતા અધ્યાત્મકી જનની. તું ભલે ઘરમાં હો પણ ઉદાસીન ન હો તો ખોટો છો. તું બધા ભાવના સંઘમાં હો પણ પ્રત્યેક પ્રત્યેક તને ઉદાસીન તો હોવું જોઈએ. ઉદાસીનતાનો વિપક્ષ શું? મોહ નો હોવો જોઈએ. કાં રાગ અને કાં દ્વેષ નહીં, મોહ નહીં, ઉદાસીનતા. એટલે છે સમભાવ. સમ શબ્દનું કૃપાળુ દેવે અહીંયા મૂક્યું છે, 217માં આવે છે. ઉદાસીનતા એટલે સમપણું, રાગ પણ નથી, દ્વેષ પણ નથી, પણ આપણે એનાથી છૂટી શકતા નથી. બંધન છે, સંઘમાં છીએ, સંબંધમાં છીએ, કંઈ વાંધો નહીં. ઉદાસીનતા રાખી શકાય? ઘણી જબરજસ્ત વાત મૂકી છે કે પહેલું પગલું આ થશે, જ્યારે ત્યારે સંઘને છોડવો હશે તો જેના તરફ ઉદાસીનતા હશે એ સંઘ છોડવો સરળ છે, પણ જેના તરફ આપણે માયાથી જોડાયેલા છીએ, મોહથી જોડાયેલા છીએ, રાગ દ્વેષથી જોડાયેલા છીએ, મમત્વથી જોડાયેલા છીએ, આસક્તિથી જોડાયેલા છીએ, એની સાથેનો સંઘ છોડી શકાશે? એ છોડવામાં તો આપણને આર્ત ધ્યાન થશે. એ રોતો રોતો જાય, એને ઓઘો મળે તો એ નાચે નહીં. જ્ઞાનનું પરિણામ જ્યારે આવે ત્યારે એને ઉદાસીનતાનું પરિણામ છે, વિરતીનું પરિણામ છે. છૂટી શકાશે, અને આજને તો કાલ છૂટવું છે, પણ છૂટી એનાથી શકાય છે કે જે પદાર્થ સાથેનો આપણો સંબંધ શુષ્ક હોય, ભીનો હોય તો ન છૂટાય. મોહનો, લાગણીનો, મિથ્યા આત્મીયતાનો આવો સંબંધ હોય એ તો બાંધશે. પદાર્થની સાથે છૂટવા માટેનો ભાવ છે ઔદાસીન્ય, જગત સાથે ઉદાસીનતા. અને આ કૃપાળુને એનું આખું જીવન આપણે વાંચીએ, વિચારીએ. વચરામૃત એટલે પ્રત્યેક એનું એક એક પત્ર એ કૃપાળુ દેવનું જીવનનું પ્રતિબિંબ છે. કેટલું ઉદાસીન જીવન છે. આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન તો તૃણવત છે. કોઈ ઉદાસીનતાની કલ્પના આવે છે? ધંધો કરવા બેઠા હોય અને ગમે તે હોય, જગત લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, અમારી પ્રવૃત્તિ તો દેવાને માટે છે. અમે તો અહીંયા મુંબઈમાં બેઠા બેઠા પણ આ જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. વી ડોન્ટ પે એનીથિંગ. અમારા કોઈ ભાવ અમે વિભાવ ભાવ એને આપતા નથી. કૃપાળુ દેવના ચરિત્રમાંથી આ બધું મળે એ પડઘો પાડે છે. શબ્દો નાના નાના છે, વાક્યો સાદા છે, ભાષા પણ ઘણી સરળ છે, સુગમ છે, પણ શાસ્ત્રોની કઠિન ભાષામાંથી જે ન મળે એ આમાંથી મળી જશે. અદ્ભુત માર્ગ મળશે, પરમાર્થની ચાવી મળશે, રહસ્યો મળશે અધ્યાત્મના. એક વચનામૃત પૂરેપૂરું જો પચાવી શકાય ઘણું છે. અહીંયા કહે છે સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. જો માર્ગનો ક્રમ શું, ઝંખના છે સર્વ સંબંધનું બંધન છોડવું છે, પણ જેને છોડવું છે એની સાથે ભીનાશથી વળગી રહેવું છે કે પેલા સંબંધમાં શુષ્કતા લાવવી છે. એ ઉદાસીનતા એટલે ન રાગ ન દ્વેષ. અનાસક્ત ગીતાની અંદર કર્મયોગમાં શબ્દ પ્રયોગ મૂક્યો છે, નિષ્કામ કર્મયોગ, અથવા તો ગાંધીજીએ શબ્દ મૂક્યો અનાસક્ત કર્મયોગ. હવે સંસારમાં જીવવું છે, કર્મો બધાય કરવા છે, જે કંઈ અત્યાર સુધી છૂટી નહીં શકાય એવું કર્મ અત્યારે હશે અને મારે કરવાનું હશે તો કરવું છે, પણ આસક્તિના ભાવથી નહીં. એટલે હું કરું છું એવા ભાવથી પણ નહીં, મારાથી થઈ રહ્યું છે. આઈ એમ મિયર એન ઇન્સ્ટ્રુમેન્ટ, નથિંગ એલ્સ. એમાં મારાપણું નહીં, પોતાપણું નહીં, આસક્તિપણું નહીં, રાગપણું નહીં, અહમપણું નહીં, મમત્વપણું નહીં. એને કારણે જીવનની અંદર રાગ દ્વેષના ભાવો ન થાય, ઔદાસીન ભાવ. જેને છૂટવું છે, જેનાથી છૂટવું છે એના તરફ ઔદાસીન ભાવ થવા દે. મને ચાનું વ્યસન ઘણું છે. વ્યસન ત્યારે જ છૂટશે કે ચા પ્રત્યે અત્યારે જે રાગ ભાવ છે કે ઓહો અડધી મળી જાય તો જલસો થઈ જાય, એ રાગ ભાવમાંથી ઉદાસીનતામાં આવે. કોઈ કહેશે ચા પીવી છે તો હોય તોય શું, ન હોય તોય શું, આજે નથી તો નથી પીધી, વાત પૂરી થઈ ગઈ. આવી ઉદાસીનતા આવે એ છૂટે એનાથી. જેને ઉદાસીનતા રહ્યું કે મને આના વિના ચાલશે જ નહીં, એ રાગથી જોડાયેલો છે, મમત્વથી જોડાયેલો છે, મારાપણાથી જોડાયેલો છે, એની સાથે પોતે જોડાયેલો છે, આત્મીય ભાવે આત્મભાવે કરીને જોડાયેલો છે. કૃપાણુદેવ કહે છે મારા જગતમાં જન્મવું નથી, તો કે આત્મભાવે કરીને ફરી ન જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. એટલે કર્મને કારણે કદાચ અમે જન્મશું તો ભલે જન્મીએ, સો વોટ, પણ આત્મભાવે તો હવે આ જગતમાં ફરી જન્મવું નથી. ઉદાસીનતા હોય તો બને, નહીં તો ન. અદ્ભુત વાત છે કૃપાણુદેવની, તો એક એક વાતની અંદર આપણને ઘણી માર્ગદર્શન મળે છે, ઘણો પુરુષાર્થ જાગૃત કરે છે. આત્મભાવે નહીં, અને એટલા જ માટે એને જોયું કે કર્મ રહી ગયા થોડાક, થોડાક રહી ગયા, દેહ ધારણ કરવો પડશે, કોને ચિંતા છે, દેહ ધારણ કરવો પડશે. એ પણ કહે કે કર્મ રહી ગયા છે, દેહ ધારણ કરશું પણ ખરા અને જાશું મોક્ષમાં પાછું, એ કહે. અદ્ભુત છે ભાઈ, તમે ક્યાં જન્મશો, કેવા કર્મો બાકી રહી ગયા હશે, કેવા વળગશે, નવા કેટલા ઊભા કરશે, તમે શું વાત કરો છો? તો કે જે તમારે સમજવું એ સમજો, કર્મ બાકી છે એ હકીકત છે. અમારો પુરુષાર્થ થોડો ઓછો પડ્યો, ઉદયાધીન થાક ગ્રહણ કર્યો, આ હકીકત છે. અમારે કાંઈ છુપાવવું નથી, અમે કાંઈ પૂર્ણ થઈ ગયા છીએ એવો અમારો ક્લેમ નથી, ખોટો મિથ્યા ક્લેમ નથી, બાકી છે કર્મનો અવશેષ, બાકી છે, ભોગવશું, ભોગવવો પડશે, એ વિના નિવૃત્ત થવાનો નથી. ભોગવવા માટે દેહ ધારણ કરવો પડશે, કરશું દેહ ધારણ કરશું, પણ એ દેહ ધારણ કરીને જશું ક્યાં? સ્વરૂપ સ્વદેશ, સ્વરૂપને પ્રાપ્ત કરશું, આ દેહના સ્વરૂપને નહીં. દેહનું સ્વરૂપ હવે એક જ વાર પ્રાપ્ત કરવું છે, અને આત્મભાવે નથી જોઈતું, કર્મભાવે છે. આ આત્મભાવે તો પ્રતિજ્ઞા છે, પ્રત્યાખ્યાન લઈએ તો લખ્યું છે, પરિભ્રમણના પ્રત્યાખ્યાન તો કે લઈ શકાય, પરિભ્રમણ ભલે રહ્યું કર્મના કારણે, આત્મભાવે નથી. એક એક વાતને જો સમજીએ, અહીંયા કહે છે ઔદાસીનતા, આ ક્યારે બની શકે? જેનાથી આપણે છૂટવું છે, અથવા આપણે લાગે કે આ જે વસ્તુ આપણને બાંધનારી ન હોવી જોઈએ, અને હવે જન્માંતરમાં પણ આ મને બાંધનારી ન હોવી જોઈએ, અંતરાયરૂપ ન થવું જોઈએ, હવે આ મને ક્યાંય બાધારૂપ આવતા મારી ભવિષ્યની યાત્રામાં પણ ન રહીએ, તો એનો એક જ ઉપાય છે, અત્યારે આ જન્મની અંદર દેહ વર્તે છે ત્યારે એના સંગમાં છીએ ત્યારે એનાથી ઉદાસીન થઈ જાઉં, એનું વડગણ છોડવું. કોના સંબંધે વડગણા, આ વડગણ છોડવાનું. ઉદાસીનતા વિના વડગણ છૂટે નહીં. સર્વભાવથી ઔદાસીન, કેમ કે અમારે બાહ્યા તો સર્વભાવથી છૂટવું છે, માટે સર્વભાવથી ઉદાસીનતા જોઈએ છે. સાહેબ બધા ભાવને છોડશો, પણ જે શરીર છે એ તો આત્મા સાથે એક મેક, એક ચક્રાવગા છે, એનું શું કરશો? કેટલું સરસ, ક્યાંય વાત છટકવા નથી દેતા, આપણને કોઈ દલીલનો અવકાશ ન આપે કે સાહેબ બધા ભાવથી ઉદાસીન કરવું, તો કે દેહમાં એ જ કરવાનું. માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. હવે દેહ છે એનાથી છૂટી તો નહીં શકાય, જેથી દેહ છૂટશે તેથી સ્વરૂપની પ્રાપ્તિ થશે, પણ ત્યાં સુધી એનો હેતુ સંયમ, ભોગ નહીં. દેહનો ઇન્દ્રિયોનો બે અર્થ છે, એની બે ક્રિયા છે, બે કર્મ છે, બે કામ છે, એ ભોગમાં પણ કામ આવે છે, સંયમમાં પણ કામ આવે છે. આ મનુષ્ય દેહ મોક્ષનું પણ સાધન છે અને મનુષ્ય દેહ અનંત પદાર્થોના ભોગવટાનું પણ કારણ છે. આ પાંચ ઇન્દ્રિય વિના જગત નહીં ભોગવી શકાય. આ જગતના જેટલા જેટલા પદાર્થો છે એની જબરજસ્ત ખૂબીઓ બધી છે, પણ એ ભોગવવી હશે તો એ દેહને એની ઇન્દ્રિયો દ્વારા જ ભોગવાશે, બીજું કોઈ માધ્યમ જ નથી. આ પરફેક્ટ માધ્યમ છે જગતની તમામ પ્રકારના સુખો ભોગવવા માટે. એટલે દેવલોકમાં પાંચ જ ઇન્દ્રિય છે, છઠ્ઠી નથી. અને ભોગ ઉત્કૃષ્ટ છે, પરિપૂર્ણ છે. ભોગની એક પણ અવસ્થા દેવલોકમાં બાકી નથી. જેટલી વિચારી શકાય એટલી વિચારજો, એ બધી ત્યાં ઉપલબ્ધ છે. ભોગવવા માટે દેહ છે તો દેવલોકનું આયુષ્ય છે ભોગ ભોગવવા માટે છે. લેસ માત્ર દુઃખની લેરકી નથી, કોઈ કષ્ટ નથી, કોઈ પરિશ્રમ નથી. સુખની તને ઈચ્છા થઈ અને તારે પૂરતી માની લે, તારા હાથમાં કર લો દુનિયા મુઠ્ઠી મેં જેવું વાત છે, કે તું ઈચ્છા કર અને તારી ઈચ્છાને તૃપ્તિ થાય. કલ્પ વૃક્ષો પણ છે, કામધેનુ પણ છે અને કામ કુંભ પણ છે. અદ્ભુત સ્થિતિ છે આ દેહની, બે જ હેતુ છે, કાં ભોગ અને કાં સંયમ. કૃપાળુ દેવે અહીંયા સ્પષ્ટ બતાવી દીધું કે દેહ માત્ર દેહ તે સંયમ હેતુ. અને ત્યાં માત્ર પેલા મૂક્યું છે કે બધા ઉપર ઉદાસીનતા, એક દેહ ઉપર એટલા માટે કે એને સંયમ, એને જાળવશું, પણ સંયમ હેતુ, એ સંયમ હેતુ દેહ હોય જો. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, કોઈ પણ ચીજ કોઈ પણ કારણે અમને કલ્પે નહીં એટલે ખપે નહીં. અમને એની આવશ્યકતા નથી, એની જરૂરત પણ નથી. આત્મા પૂર્ણ છે, સુખથી પૂર્ણ છે, પરિપૂર્ણ છે, સ્વયં પૂર્ણ છે. આત્માની પૂર્ણતામાં કોઈ પણ બાહ્ય પદાર્થની આવશ્યકતા નથી. અમને કંઈ જોઈતું નથી અને અમારે કંઈ કલ્પે નહીં. શબ્દ એટલો બધો સરસ છે, આ શાસ્ત્રીય ભાષાનો શબ્દ છે. કલ્પવું એટલે એક આચાર છે, અમારે કંઈ ન જોઈએ એ એક આચાર છે. આપણે સંતો આવે તો પૂછીએ કે સાહેબ શેનો ખપ છે. આ એક એવો સંત એ ભૂમિકામાં ઊભો છે, એવી તીવ્ર લાલસા છે સ્વરૂપની અંદર મિલનની, અને ત્યારે એ કહે છે કે અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, કંઈ અમારે કલ્પતું નથી, કંઈ ખપ નથી. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈજો. અને દેહ છે એ સંયમના હેતુ છે, એના તરફ અમારો મૂર્છાભાવ નહીં. લેશ માત્ર પણ મૂર્છાભાવ નહીં. સંયમના હેતુમાં આવતો હોય તો આવે અને ન આવતો હોય તો ન આવે, તો પછી એની પડોજણ અમારે કરવી નથી. જૈન ધર્મની અંદર સંલેખનાનો મહાન કલ્પ એટલે આચાર કીધો છે. એ પછી સાગારી હોય, અણગારી હોય, આ સંલેખના એટલા માટે કે જ્યારે દેહ સંયમના હેતુમાં આવતો નથી તો એ ભોગના હેતુ માટે તો છે જ નહીં. તો એનું લાલન પાલન જે કંઈ કરીએ છીએ, એની આસના વાસના કરીએ છીએ, શેના માટે? એ સંયમના હેતુમાં સહાયકારી થાય માટે. જો ન થઈ શકતો હોય, જો એમ લાગે કે હવે શરીરનું બળ ગયું છે ને કંઈ થતું નથી, તો શાસ્ત્રકારોએ માર્ગ બતાવ્યો છે કે એની પોષણ કરવાનું કામ બંધ કર. સંથારું એટલે શું? અનશન. હવે શરીરને મારે પોષણના પદાર્થો આપવા નથી. તો અનશન લેન પછી ગ્લુકોઝના બાટલા ચડાવે નહીં, વિટામિનની ગોળીઓ ખાય નહીં, અને શરીરને પોષણ નથી આપવું. એનું ઉત્કૃષ્ટ મુનિઓ માટે છે પાદપોગમન. વૃક્ષને જેમ મૂળમાંથી કાઢી નાખો અને એ પર ઢળી પડે, અને ઢળી પડે તો પછી પોતાની મેળે એના પાંદડા, કૂંપણો, ડાળીઓ, થડ, ડાળખા, ધીરે ધીરે કરતા મૂળ, એ બધું જતા એમ આ શરીર ધ્વસ્ત થઈ જશે. વૃક્ષવત કાયા, વૃક્ષવત કાયા, પાદપો ગમન. શાલીભદ્રજીએ, ધનાજીએ જે આવા વ્રત, કઠિન વ્રત લીધા હતા, આવું સરસ શરીર હતું, સુંદર કાયા હતી, કેવી સરસ મજાની કાયા, સંયમ લીધો એના આગલા દિવસે તો શ્રેણીક મહારાજાને પણ ઈશાર થાય એવી જેની કાયા, એ કાયા એને મહાવીર પાસે પ્રવજ્યા લઈને તરત કીધું કે સાહેબ ઉખેડી નાખો મૂળથી, સંયમને તો એવી પાલના કરવી છે. એ વાત કરે છે કે દેહ પ્રત્યે કિંચિત મૂર્છા નથી. સંયમના હેતુમાં આવે તો દેહ બરોબર છે, સંયમના હેતુ ન હોય તો દેહ પ્રત્યેની મૂર્છા પણ નહીં જોઈએ. નિશ્ચય કેવો થાય છે સંઘના એક એક પદાર્થનો, બાકીના જે ભાવ સંઘમાં છે એના તરફ ઉદાસીનતા છે. શરીર તરફ તો ઉદાસીનતા નથી, તમે બે વાર ખાઓ છો, પીઓ છો, બધું બરોબર છે, પણ સંયમ હેતુ અને અન્ય કારણે નહીં જ. અને દેહ પણ કોઈ પણ પ્રકારની મૂર્છાના આધાર ઉપર અમારે દેહ સાથેનો સંબંધ નથી, એવી અદ્ભુત વાત ને એમને. ઘડિયાળ બંધ છે, વિશેષ અવસરે.